તારીખ 13/4/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 83 અને 84 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 65
આત્મ સ્વરૂપના મહિમાનો આ બોલ છે. પોતાનું આત્મ સ્વરૂપ અનંત મહિમાવંત છે. અનેક બોલી વિષયમાં લીધા છે. અંતરમાં આત્મા મંગળ સ્વરૂપ છે, પવિત્ર. મંગળ એટલે પવિત્ર. આત્માનું અંતર સ્વરૂપ, અંતરંગ સ્વરૂપ એ પવિત્ર છે. અનંતકાળથી સંસારમાં રાગાદિના મલિન ભાવે પરિણમતો રહ્યો છે, તો પણ મૂળ સ્વરૂપ બિન ડાક છે, એમાં ડાક પીડ્યો નથી. સત્પુરુષો થી માંડીને તીર્થંકર પર્યંતના તમામ દેશમાં મૂળ જે કાંઈ મુખ્યપણે કહેવા ધારે છે એ આ વિષયને કહેવા ધારે છે. આત્મા આવો છે, આવો છે, આવો છે એમ અનેક ગુણોથી, અનેક વિશિષ્ટતાઓથી આત્મા બતાવાય છે, દર્શાવાય છે. પણ એની જ્યારે ઓળખાણથી મહિમા આવે ત્યારે એને એ આત્મા સાંભળ્યો એમ કહેવાય. પ્રત્યક્ષ ચર્ચામાં પૂજ્યબેન શ્રી એવું કહે છે કે જ્ઞાયક, જ્ઞાયક એટલે ખાલી જ્ઞાયક એમ, કોરો જ્ઞાયક એમ નથી. જ્ઞાયક એટલે એનો મહિમા, અનંત મહિમા છે એનો, એમ લક્ષમાં આવવું જોઈએ. અનંત મહિમાવંત જેવો છે એવો લક્ષમાં આવે ત્યારે એને આત્માના લક્ષે એ પરિણામ થયા એમ કહેવાય. અને એ વાસ્તવિક છે. 2 વર્ષના બાળકને 100 રૂપિયાની નોટ હાથમાં આપો તો કાગળને ફાડે એમ, ફાડી નાખે. રમતા રમતા કાગળ ફાડે એમ, ફાડી નાખે. એને કાગળનો રંગ ને ડિઝાઇન તો બધું જે મોટાને દેખાય છે એટલું જ દેખાય છે, એને ખબર નથી. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય તો સરખો છે પણ સમજણ છે કે આ કિંમતી ચીજ છે એમ. આત્મા, આત્મા કોઈ બીજાઓ પણ વાત કરે છે અને આત્માને જોઈને આત્માની વાત કરનારા છે, બે વચ્ચે ફરક પડે છે. અંતરમાં આત્મા મંગળ સ્વરૂપ છે, પરમ પવિત્ર છે. જેવા સિદ્ધ ભગવાન પવિત્ર છે, નમસ્કાર કરવા યોગ્ય છે, વ્યવહારે તો અહીંયા અંતરમાં આત્મા પવિત્ર મંગળ સ્વરૂપ અને નમસ્કાર કરવા યોગ્ય છે. પરમ મંગળ સ્વરૂપ છે આત્મા. મંગળનો અર્થ કરતા ગુરુદેવ, પવિત્ર એક અર્થ કરતા, અને જેમાં પાપનો અભાવ છે. પાપના અભાવમાં બે વાત, પુણ્ય ને પાપ બંને કસાઈ લઈ લેવા. કસાઈ માત્રનો જેમાં અભાવ છે એવું આત્મા અંદરમાં પરમ મંગળ સ્વરૂપ છે. જેને પોતાનો અંતરમાં આત્મા મંગળ સ્વરૂપ જણાય છે એને અમંગળ એવી જે દશાના અંશો છે, જે દશામાં ભાવો છે, અપવિત્ર ભાવો છે, એનો એમાં નિષેધ આવે છે કે આવા પરમ પવિત્ર મંગળ સ્વરૂપ આત્માને આવી દશા ન હો. વસ્તુ પરિણમે છે. આવો પરમ પવિત્ર આત્મા જેમ કોઈ માન પુરુષ હોય અને એના એનેથી નજીક ના હોય, એનો નાનો ભાઈ હોય, એનો દીકરો હોય, મોટો ફેર હોય, ઉલટું સુલટું હોય, તો ભાઈ આ બરાબર મેળ ખાતું નથી. લોકો આને અનુસરે છે, આવડો મોટો સમાજને આટલી મોટી સંખ્યામાં લોકો અનુસરે છે, એના નજીક મારેનારા કેમ આમ કહેવાય છે? એમ અવસ્થા તો દ્રવ્યની નજીક રહેનારી છે. આવો મંગળ સ્વરૂપ આત્મા છે તો અવસ્થામાં અમંગળપણું એ આત્માને ઘટાડત નથી, ઘટતું નથી. આત્માનો આશ્રય કરવાથી અવસ્થા ક્યારે એવી મંગળ થાય કે આત્માનો સંગ કરે, આશ્રય કરે, પોતાનું સ્વરૂપ પોતાપણે શ્રદ્ધામાં, પોતાપણે જ્ઞાનમાં અને પોતાપણે આચરણમાં રાખે, શ્રદ્ધામાં રાખે, જ્ઞાનમાં રાખે, આચરણમાં રાખે, બધા ગુણો આશ્રય કરવાનું. તો જેટલા ગુણો અંતર્મુખ થાય છે એ બધા આશ્રય કરે છે એમ કહેવાય છે. આત્માનો આશ્રય કરવાથી મંગળ સ્વરૂપ પર્યાયો પ્રગટશે. પરસંગ કરવાથી અન્યનો, અન્ય પદાર્થનો, અનાત્માનો સંગ, પોતાના આત્મા સિવાય અનાત્માનો સંગ કરવાથી પવિત્ર દશા નથી પ્રગટતી, પણ રાગાદી યુક્ત મલિન દશા પ્રગટ થાય છે. આત્માનો આશ્રય કરવાથી મંગળ સ્વરૂપ પર્યાયો પ્રગટશે. વિષય તો પરિચિત છે એટલે સમજવો અઘરો છે એવું નથી. આવો વિષય ચાલે સ્વાધ્યાયમાં, એવું નથી કે આ વાત આપણે સાંભળી નથી. ગુરુદેવ તો આ જ વાત સંભળાવતા હતા, થોડી એવી અઘરી અટપટી વાત નથી કે નથી સમજાતી, પણ ભાવનામાં લેવાનો વિષય છે. જ્યારે આવો વિષય સામે આવે ત્યારે પોતાની સ્વરૂપ મહિમાથી, સ્વરૂપની ભાવના, ભાવનાનો ભાવ આવિર્ભાવ થવો જોઈએ, ભાવના વૃદ્ધિગત થાય તો આગળ વધાય. મુમુક્ષુની ભૂમિકામાં તો ભાવના, જેટલી ભાવના વિશેષ એટલી પાત્રતા પણ વિશેષ. એટલે આવા બોલ સ્વરૂપ મહિમાન આવે છે. એ તો જેને, જે મહાત્માઓને પોતાને પોતાના આત્મ સ્વરૂપનો મહિમા છે, તેથી એ વાત એમની વાણીમાં આવ્યા વિના રહેતી નથી. લોકોમાં પણ શું છે, એકની એક વાત જેને જેને મહિમા હોય છે તેની તે વાત કર્યા કરે છે કે નહીં? અમારે તો આમ છે, બીજા કરતા અમારે આમ છે, બીજાને આમ નથી પણ અમારે તો આમ જ છે. કાંઈક એને જેની મહત્તા ભાષી છે એની વાત કરે છે. અહીંયા કહે છે કે સર્વોત્કૃષ્ટ પદાર્થ છે જેમાં ચૈતન્ય, આનંદ આદિ અનંત અનંત સ્વભાવ ભરેલા છે, અને જે એકમાત્ર પોતાને માટે પોતાનું સ્વરૂપ જ પ્રયોજનભૂત છે. આ સિવાય બીજું કાંઈ જગતમાં કાંઈ પ્રયોજનભૂત નથી. એના આશરે જેવો આત્મા છે એવી જ દશા પ્રગટ થશે, અને અનાત્માના આશરે રાગાદી દશા પ્રગટ થશે. એ એકમાત્ર ઉપાય છે પવિત્ર દશા પ્રગટ કરવાનો. ફરીને કહે છે કે આત્મા જ મંગળ, ઉત્તમ અને નમસ્કાર કરવા યોગ્ય છે. ભાવ નમસ્કાર અને દ્રવ્ય નમસ્કાર જે ગુણોથી સર્વસ્વપણે એક આત્મા જ મંગળ છે, એ જ ઉત્તમ સર્વોત્તમ છે અને નમસ્કાર કરવા યોગ્ય છે. સર્વોત્કૃષ્ટ શાંત, શુદ્ધ 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 કરીને એમાં બોલીએ છીએ. ભાવ આવ્યો છું. પોતપોતાની શૈલીમાં આત્માનો મહિમા કરતા આત્મભાવને રૂચિમાં પોષવાનો વિષય છે. નમસ્કાર કરવા યોગ્ય છે એટલે નમવા યોગ્ય છે, નમવા યોગ્ય છે એટલે એમાં અભેદ ભાવે એનો અનુભવ કરવો, અભેદ અનુભૂતિ એ ખરેખર ભાવ નમસ્કાર છે. આત્મા એક જ નમસ્કાર કરવા યોગ્ય છે એમ યથાર્થ પ્રતીતિ કર, એવી યથાર્થ પ્રતીતિ કર કે આજ મંગળ સ્વરૂપ છે, આજ ઉત્તમ છે, આજ નમસ્કાર કરવા યોગ્ય છે, એવો વિશ્વાસ રાખ, એવો વિશ્વાસ પૂર્વક મહિમા કર. વિશ્વાસમાં પરદ્રવ્યમાં પરદ્રવ્યને લઈને સુખ દુઃખ અને આત્માનો મહિમા બે વાતને મેળ ખાતો ખાતો પોતામાં જ પોતાનું અનંત સુખ ભર્યું છે અને પોતામાંથી જ પોતાનું સુખ પ્રગટ થશે એવા વિશ્વાસપૂર્વક પ્રતીતિપૂર્વક આત્મા પ્રત્યે વળ, નહીંતર શબ્દોમાં કે વિકલ્પમાં આત્માનો મહિમા થશે પણ આત્મામાં વળવાનું થશે નહીં. પ્રતીતિ એમ છે વિશે પ્રતીતિ છે. ચળ પદાર્થ એટલે એક સમયની પર્યાય ચલિત છે, વિચલિત તત્વ છે, ચળ પદાર્થ છે અને તમામ પ્રકારના સંયોગો દેહથી માંડીને જેટલા સંયોગો છે એ બધા ચલિત બદલતા પદાર્થો છે. ચળ પદાર્થોને વિશે પ્રતીતિ છે તે આત્માના ઉપયોગને ચંચળ રાખે છે. ઘડિયાળનું લોલો કોઈને એના ઉપર નજર રાખે તો નજર સ્થિર કેવી રીતે થાય? કે જેના ઉપર નજર છે એ હાલતી ચીજ છે તો પરિણામમાં ચંચળતા રહે છે એટલે એમાં આકુળતા થાય છે. ચળ પદાર્થને વિશે પ્રતીતિ રહે છે એટલે આત્માના પરિણામ આત્મામાં સ્થિર થતા નથી. જો અચળ પદાર્થને વિશે પ્રતીતિ થાય કે આ હું છું તો આત્મામાં પરિણામ અચલિતપણે સ્થિર રહે અને તો શાંતિ ઉપજે, તો એને સુખ ઉપજે, તો એની આકુલતા મટે. એટલે સાથે સાથે અહીંયા પ્રતીતિની વાત લઈએ છે કે પ્રતીતિ ક્યાં છે? ચલિત પદાર્થો તે હું અથવા એમાંથી સુખ, સુખનું એ સાધન, સુખનું એ કારણ, સુખનું એ સ્થાન, એવી જે પ્રતીતિ છે ત્યારે કદી પણ એને આત્માને વિશે પરિણામ સ્થિર થવાનો કોઈ અવસર આવતો નથી. પ્રતીતિ અને ધ્યાન સાથે લીધું છે એટલા માટે કે એમ યથાર્થ પ્રતીતિ કર અને તેનું જ ધ્યાન કર. પ્રતીતિ આવ્યા વિના ધ્યાન કરવાનો પ્રશ્ન રહેતો નથી. કેટલાક એવી રીતે ધ્યાન પર પહેલા જાય છે કે આપણે આત્મામાં પ્રેક્ટિસ કરી સ્થિર થવાનું, ધ્યાન કરવાની પ્રેક્ટિસ કર્યા કરો. પ્રેક્ટિસ કરતા કરતા દરેક કામ જેમ પ્રેક્ટિસથી સધાઈ જાય છે એમ આ પણ સધાઈ જશે. એને ધ્યાન શું છે, ધ્યેય શું છે, ધ્યાતા શું છે એ કાંઈ એને ખબર નથી. અને પહેલાં પ્રતીતિ હોય ને પછી ધ્યાન હોય, જેનું ધ્યાન કરવા માગે છે એની પહેલાં પ્રતીતિ હોય પછી ધ્યાન થાય એ વાતની એને ખબર નથી. અહીંયા તો આ ધ્યાન એટલે અનુભવ, ધ્યાન એટલે એકાગ્રપણું. એકાગ્રપણું ક્યાં થાય? કે જેનો મહિમા આવે, પ્રતીતિપૂર્વક જેનો મહિમા આવે ત્યાં એકાગ્ર થવાય. બારમાં પણ એકાગ્ર ક્યાં થાય છે? કે જ્યાં જે વિષયનો પ્રતીતિપૂર્વક મહિમા છે કે આ મારા સુખનું કારણ છે, આ મારા સુખનું સાધન છે, તો ત્યાં એની એકાગ્રતા આવી શકશે. સહેજે સહેજે, નહીંતર કૃત્રિમતાથી કરવા માંગે તો કોઈ કાળે થાય એવું નથી. ચાલો રોજ પ્રેક્ટિસ કરો, કલાક, બે કલાક, ચાર કલાક. અનેક પ્રકારના વિચાર ને તરંગ ને એ બધું ચાલશે, કલ્પના થશે કાંઈ ને કાંઈ. અને એ કલ્પનામાં આત્મા ક્યાંય આત્મા પત્તો લાગે એમાં એકાગ્ર થાય એવું કદી બનવાનું નથી. પ્રતીતિ પહેલા થાય, આમ તો શુદ્ધોપયોગમાં સાથે છે, પણ પ્રતીતિ પૂર્વક ધ્યાન કહેવાય. ધ્યાનપૂર્વક પ્રતીતિ ન કહેવાય કથનમાં. કે જેનો વિશ્વાસ હોય એમાં એકાગ્રતા થવાય. શું? કેમકે એ પ્રતીતિ છે આત્માની અત્યંત રૂચિરૂપ પ્રતીતિ છે, એટલે અત્યંત રૂચિ હોવાથી એકાગ્ર થવાય છે. એકાગ્ર થવા થતા રુચિ થાય છે એમ નથી, રુચિપૂર્વક એકાગ્રતા થવાય છે. જેમ જ્ઞાનપૂર્વક પ્રતીત થાય છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય છે, એમ શ્રદ્ધા જ્ઞાનપૂર્વક ધ્યાન થાય છે. એમને મધરથી ધ્યાન થતું નથી. આ તો અત્યારે બધું વિશેષ ચાલ્યું છે, ધ્યાનના પ્રયોગોને, ધ્યાનના વર્ગો, ધ્યાનની શિબિરો, ધ્યાન શીખડાવે એ વસ્તુ નથી કોઈ. એ બધું એમને અજ્ઞાનપણે સાધવાની વાત છે. એમાં આત્મા સધાતો નથી, રાગ સધાય છે, અથવા કોઈ શરીર મન વચન કાયાની ક્રિયાથી. પૂતગળની સાધના અનાદિની છે, આ અન્ય પ્રકારે પૂતગળની ને પૂતગળની સાધના થઈ જશે, રાગની સાધના થઈ જશે. પ્રતીતિ એટલે આમ તો આજ હું છું એવો નિર્વિકલ્પ શ્રદ્ધા ભાવ. જેવો જ્ઞાનમાં આત્મા જ્ઞાન ગોચર થાય છે, જ્ઞાનમાં સ્વસ્વરૂપણે ગ્રહણ થાય છે, એવો જ છું એવી જે નિર્વિકલ્પ શ્રદ્ધા અથવા પ્રતીતિ, એ પ્રતીતિ છે. આવો જ છું એમ ભાવ છે, એને બળનું કારણ થાય છે. હા, અનુભવ મુખ્યપણે જ્ઞાનમાં કહેવાય છે, પણ હોય છે સાથે સાથે જ હોય છે, પણ છતાં જ્ઞાનપૂર્વક પ્રતીતિ એમ કહેવામાં આવે છે. કેમકે જાણેલાનું શ્રદ્ધાન હોય, જે વિષયથી અજાણ્યો હોય એની શું પ્રતીતિ કરે? જે વિષયથી જીવ અજાણ્યો હોય એની પ્રતીતિ શું કરે? એની પ્રતીતિ કરવાનો પ્રશ્ન. હે, સમય ભેદ નથી પડતો, પણ છતાં એમ કહેવાય. કેમકે જ્ઞાન અગ્ર છે, મુખ્ય છે, એમાં જણાય છે, એનો મહિમા આવે છે, નિર્વિકલ પ્રતીતિ થાય છે અને એકાગ્રતા થાય છે. બધા ગુણ હારે પરિણમે છે, તો પણ જ્ઞાનમાં જાણવું તે મુખ્ય છે. જાણતા શ્રદ્ધા અને જાણતા એકાગ્રતા, ભલે જાણતા જ થાય છે તો પણ જાણીને થાય છે, એટલી વાત એ સમજી શકાય એવું છે. કોઈ પણ સારા માઠા સમાચાર મળે છે ને હરખશોક થાય છે જીવને, તો જાણીને થાય છે ને, ભલે તત્કાળ થાય છે પણ જાણીને થાય છે કે જાણ્યા વગર પહેલા તો જાણ્યા પહેલા તો એવા પરિણામ નહોતા. તેથી જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન અને આચરણ કહેવામાં આવે છે. સમ્યક દર્શનના કાળમાં શ્રદ્ધા અને આચરણ એક સાથે ઉત્પન્ન થઈ આવે છે, પણ એની બધી પૂર્વ તૈયારી એવી થઈ ગઈ છે. પેલા ભાવ ભાષણ જ્ઞાનમાં આવી ગયું છે, એનો વિશ્વાસ આવ્યો છે, એનો મહિમા આવ્યો છે અને એનો રસ ખૂંટાય છે અંતરંગમાં. બારમાં ભલે વિકલ્પ છે પણ અંતરંગમાં એનો નિર્વિકલ્પ રસ ખૂંટાય છે, એ વૃદ્ધિગત થઈને નિર્વિકલ્પ ઉપયોગ થાય છે ત્યારે એને અનુભવ અને સમ્યક દર્શન અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણે ધર્મ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એકાગ્રતા થતી જ નથી, વિકલ્પ આવે એકાગ્રતા ન થાય. હા તો પણ ઉપયોગ છે તો શુદ્ધો ઉપયોગ થાય બુદ્ધિપૂર્વક. પહેલા વિકલ્પ ઉપજે છે, ભલે સૂક્ષ્મ વિકલ્પ હોય પણ વિકલ્પ્રિય છે, ભલે નિશ્ચયની નો વિકલ્પ હોય. હું શુદ્ધ આત્મા છું, પરમાનંદ સ્વરૂપ છું, એક અભેદ અનુભૂતિ સ્વરૂપ છું, તો પણ એ સૂક્ષ્મ વિકલ્પી વિકલ્પ છે. ત્યાં સુધી હજી વિકલ્પને છોડ્યો નથી અને આત્માને ગ્રહ્યો નથી. ગ્રહણ કરવું એ બીજી વાત છે, આ તો એકાકાર દશા થઈ જાય છે. શુદ્ધોપયોગમાં તો એકાકાર દશા થાય છે અને એ દશામાં એને સ્પર્શાદી વિષયોનું જ્ઞાન થતું નથી. કોઈ સ્પર્શ કરે, કોઈ મારે, કોઈ કાપે, તો એ વખતે ખબર ન પડે કે સંભળાય નહીં કાંઈ નહીં. આમ બે ધ્યાન પણ બીજી વાત છે, જેમ કોઈનું ધ્યાન ન હોય, આંખ ખુલ્લી હોય, કોઈને એમ કે જોવે છે પણ એનું ધ્યાન બીજે હોય, વિચારમાં ક્યાંક ચડી ગયું હોય, તો માણસની આંખ ખુલ્લી હોય, અંદરમાં ક્યાંક બીજે જ વિચાર ચાલતા હોય, તો એ ઉપયોગ વગરનું ચક્ષુ જેવી વાત છે. પણ એને અહીંયા ધ્યાન નથી કહેતા, જે સ્વરૂપ ધ્યાન છે એ એટલું માત્ર નથી. ત્યાં તો બીજા વિષયમાં ઉપયોગ છે પણ આત્માનો વિચાર કરે છે ત્યાં સુધી ઉપયોગ નથી. ત્યાં સુધી એ ઉપયોગ મનની સાથે જોડાયેલો છે. મન તો આત્મા નથી, મન તો એક પૂતગળની રચનાનો ઇન્દ્રિય છે. મન કાંઈ આત્મા નથી, દ્રવ્ય મન સાથે પરિણામ જોડાયેલા છે. શુદ્ધોપયોગની દશા તો મનાથી જ દશા છે. ધ્યાનની દશા જે છે એ તો મનથી પારની દશા છે, મનથી અતીત છે, આગળની વાત છે. હા, એ થોડું સ્વસંવેદન ત્યારે આવે છે. ત્યારે સ્વસંવેદન આવે છે એનું કારણ શું કે અત્યાર સુધી રાગને વેદતો હતો, એ રાગ ઉપસ્થિત જ ન થયો. પૂર્ણ વિતરાગ સ્વરૂપ છું એવી પ્રતીતિના જોરમાં રાગની ઉત્પત્તિ બંધ થઈ ગઈ. એટલું બધું જોર બળ પુરુષાર્થ ઉત્પન્ન થાય છે અને એટલો બધો સ્વરૂપાકાર રસ થઈ જાય છે. પરિણામ બધા જ સ્વરૂપમાં મગ્ન થાય છે ત્યારે એને રાગ ઉપજતો નથી. તો જે ઉપજતો નથી તો કોને વેદે? પછી પોતે પોતાને જ વેદવાનું રહી ગયું. એ તો પોતાનું સ્વસંવેદન તો પોતામાં છે જ, પણ જે તિરોભૂત થઈ ગયું છે તે એકદમ આવિર્ભૂત થઈને અનુભવ ગોચર થાય છે. એમ યથાર્થ નિજ સ્વરૂપની પ્રતીતિ કર અને પોતાનું નિજ સ્વરૂપનું નિજ પરમાત્માનું જ ધ્યાન કર. નિજ પરમાત્માથી જગતમાં કોઈ બીજો ઉત્તમ પદાર્થ નથી. તારી અનંત શાંતિ, સમાધિનું અનંત સુખ, આનંદ અમૃતનો અનંત બેહદ સ્વભાવ તારા પરમાત્મા પદમાં ભરેલો છે, એ જ તારું પદ છે, એનાથી તો ઉત્તમ કે ઉત્કૃષ્ટ કઈ જગતમાં નથી. અનંત તીર્થંકરો એ આવા સ્વરૂપના વખાણ કર્યા છે, એની જ મહિમા કરી છે. અથવા સર્વ ઉપદેશનો મૂળ અને સર્વ ઉપદેશમાં જે કોઈ વિષયની પ્રધાનતા રહી છે એ આત્મ સ્વરૂપના મહિમાની જ પ્રધાનતા રહી છે. ગુરુદેવ તો એ સિવાયની બધી વાતને સંસાર જ કહેતા. એક વાર એવો પ્રસંગ હતો, હતો કામ બધું બાહ્ય પ્રભાવનાનું, પ્રચાર ને ક્લેશનું કારણ જોયું, વિચાર ભેદ થાય કામ કરનારાઓ વચ્ચે ત્યારે ક્લેશ થાય. આ બધો સંસાર છે, શું કે વ્યવહારે એમ કહેવાય કે જીન શાસનની પ્રભાવના, જીન શાસનના કાર્યો, શું આત્માનું કરવા જેવું છે, આ તો બધો સંસાર છે. શું આ બધો સંસાર છે? બીજા તો એમ કે ગુરુદેવને પણ મહિમા કરવી હોય ત્યારે કે આપના નિમિત્તે, આપના હાથે શાસનના ઘણા કાર્યો થયા, આટલા આટલા મંદિરો થયા, હજારો મુક્ષુઓ ને લાભ મળ્યો અને શાસનની પ્રભાવના ઘણી થઈ. અંતરંગમાં પોતે શું જાણે છે? અભિપ્રાય એમનો, અભિપ્રાયમાં એમ જાણે છે કે આ પણ સંસાર છે. અંદર માં આત્માની સાધના કોઈ બીજી ચીજ છે, એની મુખ્યતા વર્તે છે અને એની મુખ્યતામાં જ મુખ્ય પરિણતિ વર્તે છે. સવાર, બપોર, સાંજ, રાત્રે ધ્યાન કરે બીજી વાત છે, પણ પછીના કાળમાં અથવા શાસનના કાર્યો ચાલુ હોય ત્યારે પણ આની મુખ્યતા છોડીને કોઈ કામ કરવાની વાત છે એ સિદ્ધાંતમાં નથી. સિદ્ધાંત બહારની વાત છે. એ તો કહેતા જે ભાવે તીર્થંકર ગોત્ર, તીર્થંકર ગોત્ર તો શાસનના નિમિત્તે જ બંધાય ને, તો કે એ પણ ઝેર છે. સીધું કે અમર શું કે ઝેર છે. સુગાની જેને કોઈ પૂછો કે સ્વાધ્યાય કરીએ, વાંચન કરીએ, આત્માની ચર્ચા કરીએ, બીજાની ન કરીએ પણ આત્માના સ્વરૂપની ચર્ચા કરીએ, એ ભલે વિકલ્પ છે એટલે એને અમૃત ન કહીએ પણ ઔષધિ તો કહીએ કે નહીં? તો કે હજી વિકલ્પની મીઠાશ છે એટલે એને ઔષધિ કરીને પણ એની મહિમા રાખવી છે, પણ એ વિકલ્પ માત્ર ઝેર છે એમ લઈ લે, ઔષધિ નહીં પણ ઝેર છે. આવી રીતે જવાબ દીધો. પ્રતિતિ કરવા માટે વ્યવહાર છે અને તો એ વ્યવહાર એવું નામ પામે, નહીતર વ્યવહાર એ નથી ખરેખર. એ સંસાર શું? એકલો સંસાર છે. સંસાર છે એમ નહીં, એકાંતે સંસાર છે, બીજું કઈ નથી. જેની જેટલી કિંમત હોય ને જેનું જેટલું સ્થાન હોય એટલું જ જ્ઞાનમાં ને પ્રતીકમાં આવવું જોઈએ. થોડું વાંચે, થોડું સાંભળે કલાક બે કલાક અને બહુ કિંમત મૂકી દઈએ કે હું ઘણું કરું છું, ઘણું કરું છું, મોટી વાત છે. ઘણું શું, હજી તો પહેલું પગથિયું હજી ચતુર્થ ગુણ સ્થાનના સ્વાનુભવનું છે, હજી પહેલે પગથિયે ત્યાં પગ મૂક્યો નથી ને ઘણું કરું છું એ આવ્યું ક્યાંથી? એ ઘણું ક્યાંથી આવ્યું? એ ઘણું ઘણું કાંઈ છે નહીં, પણ થોડામાં અથવા નહીવત છે એમાં તે ઘણું માની લીધું, એટલી વાત છે. બાકી ઘણું ઘણું કાંઈ એમાં છે નહીં, બિલકુલ નથી. ઉલટાનું તને એમ આવવું જોઈએ, કે આ 2-4 કલાક સ્વાધ્યાય કરીએ કે અવારનવાર ચાલતા ઉદયમાં પણ વિચાર આવે તત્વના, આવું થાય છે તો પણ કેમ અનુભવમાં આવતું નથી, એવી શું ક્ષતિ રહી જાય છે, કાર્ય પદ્ધતિમાં એવી શું ભૂલ છે કે વાંચન વિચાર આદિ થતા હોવા છતાં આગળ વધાતું નથી. આમ આવવું જોઈએ, એના બદલે એને એમ આવે કે હું આટલું તો કરું છું ને આટલું તો કરું છું, એ જીવ સંતોષાઈ ગયો છે અને એ ઉલટા રસ્તે જાય છે. ઉલટા રસ્તે જાય છે એટલે સીધે સીધું કહીએ તો દર્શનનું ને તે વખતે વધારે છે, પર્યાયનું સંતુષ્ટપણું એ દર્શનની વૃદ્ધિનું સીધું કારણ છે. પર્યાય મૂંઢ તો છે, પર્યાય મૂંઢા પર સમય, એક તો પર્યાય મૂંઢ અનાદિનો છે, એમાં ચાલતી પર્યાય ઉપર વધારે સંતોષ થઈને એ જ દર્શનને પુષ્ટ કરે છે, વધારે પુષ્ટ કરે છે. દ્રવલિંગી પણ આ જ ભૂલ કરે છે, એને તો ઘણું જ્ઞાનનો ને ચારિત્ર બંને ગુણનો સૂક્ષ્મ ઘણો છે, પણ ભૂલ હોય તો આ છે કે આ બહુ સારા વર્તમાન જે દશા છે એ ઘણી સારી છે. પરમાત્મ પદ નો આશ્રય છોડી દીધો એનો અર્થ કે અંદરમાં બિરાજમાન જે પરમાત્મા છે એનો તે અનાદર કર્યો. પરમાત્માનો અનાદર કરવાનો મોટામાં મોટો અવિવેક કર્યો અને પછી મેં સારું કાર્ય કર્યું એ વાત ક્યાં ઊભી રહે છે, કેવી રીતે સ્થાન પામે છે? પરમાત્માનો અનાદર કરે અને બીજા આત્માનો કે બીજા પુદ્ગળનો આદર કરે એના જેવું છે, અથવા રાગનો આદર કરે છે એ પ્રકારે રાગને સેવે છે બીજા આત્મા પ્રત્યે કે બીજા પુદ્ગળ પ્રત્યે થતા પરિણામ રાગ સ્વરૂપ છે એનો આદર કરે છે, એને આદરે છે, અને પોતાના પરમ પવિત્ર સ્વરૂપને મંગળ સ્વરૂપનો અનાદર કરે છે, એની સામે પણ જૂતો નથી. તો એને મોટો દોષ છે, સૌથી મોટો એ દોષ છે એમ ગણવામાં આવે છે. એવી સ્થિતિમાં એ પોતાના ગુણ ગણે કે આટલું તો હું કરું છું ને આટલું મારે કાર્ય કર્યું મેં અત્યાર સુધીમાં, એ ભૂલો પડેલો જીવ છે, આ ગુણ હજી પ્રગટ થયા નથી. શુભ ભાવની મીઠાશ છોડવી જરૂરી છે, અનાદિથી એ ગંધ ગરી ગઈ છે કોઈને કોઈ બાને, એ છોડે છૂટકો છે. એ વિના શુદ્ધાત્માનો મહિમા પ્રતીતિ ઓળખ કાંઈ નહીં થાય, એ વિના નહીં થાય. કશાય મંદ થાય થાય તો કઈ મોક્ષની ભૂમિકામાં કશાય મંદ થાય તીવ્ર થાય થાય, પણ એ કોઈની કિંમત નથી. કોઈની કિંમત આંકવા જતા આત્માની કિંમત ખોવાની વાત છે, અથવા આત્માની કિંમત ખોઈ બેઠો છે એ દ્રઢ કરવાની વાત છે. આમ તો અનાદિથી ખોઈ બેઠો છે, નવું ખોવાનું ક્યાં છે, પણ એને દ્રઢ કરવા જઈશ એ દર્શન મૂળ દ્રઢ થશે, આત્માની સમીપ જવાના પરિણામ પણ નહીં. યથાર્થ પ્રતીતિ અને ધ્યાન કર તો મંગળતા અને ઉત્તમતા પ્રગટશે, તો પવિત્રતા પ્રગટ થશે અને નિર્દોષ ઉત્તમ દશા પ્રગટ થશે. આત્માના ઉત્તમો ઉત્તમ દૈવી ગુણો છે એની પ્રગટ દશા વ્યક્તિ થશે અને એ જ કર્તવ્ય છે એ રીતે, બીજું કર્તવ્ય છે એમ નથી, આ જ કર્તવ્ય છે. આ કર્તવ્ય કેમ થાય હોય કરાય બસ એના ઉપર તારા લક્ષ્યને ખેંચી જા અને શક્તિ ને ત્યાં લગાવ, એ સિવાય બીજે ક્યાંય શક્તિ લગાવવા જેવી. સંયોગ દર્શન 85 માં છે, જો બીજી લીટી. સંયોગ દર્શન અને સંયોગ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી, અને ત્યાર પછી પણ પૂર્ણતા ન થાય ત્યાં સુધી સાધક દશામાં દેવ શાસ્ત્રો ગુરુનો મહિમા સ્વાધ્યાય આદિ સાધન એટલે વ્યવહાર સાધન હોય છે, હોય છે, છે જે હોય છે, પણ એમાંથી કઈ આવતું નથી એમ કે છે. જે જેમાં હોય એમાંથી આવે, એમાંથી કઈ આવતું નથી, તેમાંથી કઈ આવતું નથી. હોય છે એટલી વાત છે, કટાશ રહી ગઈ છે એટલે હોય છે, એમાંથી કઈ આવે છે એ વાત નથી. બહુ સાફ વાત છે. માણસ એમ કહે છે કે ફલાણી ચીજ લાવવી જોઈએ, ફલાણી ચીજ હોવી જોઈએ, એને લાવવી પડે છે, ફલાણું થાય છે. પણ શાસ્ત્રમાં એવી વાત આવે છે કે આ જગતની અંદર સ્થૂળ અને સૂક્ષ્મ પર્યાયે પરિણમેલા ભૂગળો ઠાસી ઠાસી ને ભરેલા છે, વળી કોઈ પૂતગળ સ્થિર નથી. પોતાના કારણે, પોતાની યોગ્યતાને વશ એ ક્ષેત્રાંતર સ્થાનાંતર પણ થઈ રહ્યા છે, અને જે તે ક્ષેત્રે છે ત્યાં પરિણમી રહ્યા છે. પછી કોઈ પદાર્થને લાવવો એ પ્રશ્ન રહેતો નથી. રજકણને ક્યાંયથી લાવવા એ ન હોય તો લાવવાનો સવાલ છે, પણ સર્વત્ર એ તો ભરેલા જ છે. જેમ કે આત્મા વિભાવ ભાવ કરે છે, રાગાદી ભાવ કરે છે, અને એને કર્મ બંધન થાય છે, તો કર્મણ વર્ગણા ક્યાંયથી ખેંચીને ખેંચાઈને આવે છે? આખા લોકમાં કર્મણ વર્ગણા ભરેલી છે, આખા લોકમાં ભરેલી છે. તો જે આત્માનું ક્ષેત્ર છે ત્યાં પણ કર્મણ વર્ગણા છે. ત્યાંના ત્યાંના કર્મ, જે કર્મ પરમાણુઓ છે, એ જીવના રાગાદી ભાવના જે તે પ્રકારનો રાગ હોય તે તે પ્રકારના પ્રકૃતિ ભાવે પરિણમીને કોઈ જ્ઞાનાવરણી, કોઈ દર્શનાવરણી, કોઈ આયુષ, કોઈ જુદા જુદા ભિન્ન ભિન્ન પ્રકૃતિ ભાવે પરિણમીને આત્માના એ ક્ષેત્ર સાથે અમુક કાળ પર્યંત રહે, સાથે ને સાથે રહે, સંયોગમાં રહે, એને આ કર્મનો, દ્રવ કર્મનો બંધ કર્યો એમ કહેવામાં આવે છે. બાકી ક્યાંયથી પરમાણુને બહારથી આશ્રવે છે એમ કહેવાય છે, કે આ લાવે છે, જેમ પાણીનો પ્રવાહ આવે છે એમ કંઈ બહારથી કર્મનો પ્રવાહ આત્મા ઉપર આવે છે, એવું કંઈ બનતું નથી. તો પછી આશ્રવ કેમ કહ્યો? કે એ પ્રકૃતિ ભાવનું આવવું થયું તે આશ્રવ. શું કર્મનું આવવું થયું તે આશ્રમ એમ નહીં, પણ પ્રકૃતિ ભાવ અંદર જે આશ્રયો, જે કર્મ સામાન્ય હતો એમાંથી કર્મ વિશેષ થયું, કે આટલા જ્ઞાનાવરણીના, આટલા દર્શનાવરણીના, આટલા મોહનીના, આટલા અંતરાયના, આટલા સાતાના, વેદનીના, એમ એવા જે પ્રકૃતિ ભાવ વિશેષ થયા તે ભાવનો આવિર્ભાવ થયો એટલે એને આશ્રવ થયો એમ કહે છે. કર્મ કાંઈ બહારથી આવતા નથી. આ જગ્યાએ 5 ફૂટ કે 2 ફૂટ દૂર હતા, એ આ ક્ષેત્રે આવી ગયા, એવી રીતે કર્મ કદી આશ્રવતા, કેમ કે તો સર્વત્ર ભરેલા છે. તેથી કર્મના પરમાણુને આત્મા લાવે એવું નથી. અને આ તો સમયે સમયે પ્રક્રિયા છે આત્માના બંધની, સંસારી જીવની પ્રતિ સમય છે. તો પણ અનંત કર્મમાં પરમાણુના બંધમાં એક પણ પરમાણુને લાવવાનો પ્રશ્ન નથી. તો આ કહે છે કે અમુક કાળે અમુક પદાર્થોની જરૂર પડે ત્યારે હું લઈ આવું. કેવી રીતે બને એવું બનતું નથી. આ તો સહજપણે અનાદિ અનંત આ પ્રક્રિયા અનંત જીવો માટે અને અનંત પરમાણુઓ માટે ચાલુ ને ચાલુ છે. અનંત જીવ સમૂહનો સંખ્યા જોવો તો એક દરિયા છે, સમુદ્રની ઉપમા ઓછી પડે એટલા અનંત છે. કેમ કે એ પાણીના બિંદુમાં માંડી એક વનસ્પતિના કણમાંથી માંડીને એટલા વાયુકાયના, એટલા પૃથ્વીકાયના, એ તો બધા એકેન્દ્રી, બહુ મોટી સંખ્યા છે એકેન્દ્રીની. સૌથી વધારે સંખ્યા ક્યાં? એકેન્દ્રી અને ત્રણેય લોકમાં વ્યાપ્ત નિગોદ, બહુ મોટી સંખ્યા છે અનંત 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 જીવોની. એક એક સમયે એ અનંતે અનંત જીવો, સંસારી અનંતે અનંત જીવો અનંત પરમાણુનો બંધ કરે છે, બધા નિર્જરે છે, બંધ કરે છે, અકામ નિર્જરાય નિર્જરે છે, પાછું બંધ કરે છે. આ કુદરતી પ્રક્રિયા ચાલુ જ છે. કોણ કરે એને, કોઈ કરે એ પ્રશ્ન રહેતો નથી. દેવગુરુ શાસ્ત્રનો મહિમા ઓળખીને કરવો, ઓળખીને થવો જોઈએ. ઓળખે તો થયા વિના રહે નહીં, ને ન આવતો હોય તો એને ઓળખવાનો પ્રયત્ન કરવો. કે દેવગુરુ શાસ્ત્રનો મહિમા એટલા માટે કરવામાં આવે છે કે આત્મ સ્વરૂપને બતાવે છે. તો શું કરવા કરવો છે? કે આત્મ સ્વરૂપને બતાવનાર હોવાથી કરવો છે. અથવા એમના દેવમાં ને ગુરુમાં જે ગુણ વ્યક્ત થયા છે એવા ગુણની પોતાને અભિલાષા છે માટે કરવો છે. ગુણની અભિલાષાને અર્થે કરવો છે એમ વાત છે. વંદે તદગુણ લબ્ધ એ, શું કરવા? વંદન કરવા છે કે એ જેવા થયા એવું મારે થવું છે માટે વંદન કરું છું, આમ વાત છે. એમ નથી કે ઓળખાણ ન હોય, આત્માની ઓળખાણ ન હોય ને એમને એમ દેવગુરુ શાસ્ત્રનો અધરથી નિષેધ કરે જ રાખવો, એમ નથી. જે શુભ ભાવનો નિષેધ છે એ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવાના હેતુથી છે. એ હેતુ ન સચવાય અને શુભ ભાવનો નિષેધ કરે તો અશુભમાં ચાલ્યો જાય. એવી રીતે તો વધારે નુકસાન કરવાનો ઉપદેશ નથી. એવી રીતે ખોટું આત્માને વધારે નુકસાન કરવા માટેનો કોઈ જરા પણ ઉપદેશ નથી. પણ શુદ્ધ દ્રવની જે દ્રષ્ટિ કરવાની વાત છે એ વાતની જ ઉપેક્ષા કરે અને એમ માની લઈએ કે આપણને હજી ઘણી વાર છે માટે આપણે પહેલા આ કરો, શુભ કરો, દેવગુરુ શાસ્ત્રનું કરો, ફલાણું કરો, આપણને હજી વાર છે એવી આડ મારીને કરે, એને પણ જે અનાદિકાળની શુભની રુચિ છે એને જ પોષવી છે, એ પણ એ પ્રકાર પણ અંગીકાર કરવા જેવો નથી, એમ ન લેવાય. હા, પંદરમાં ચૈતન્ય તત્વ નમસ્કાર કરવા યોગ્ય છે. તેજ મંગળ છે, તેજ સર્વ પદાર્થમાં ઉત્તમ છે. ભવ્ય જીવોને તે આત્મતત્વ જ એક શરણ છે. અને બારમાં પંચ પરમેષ્ઠી અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુ નમસ્કાર કરવા યોગ્ય છે, કેમ કે તેમણે આત્માની સાધના કરી છે, તેઓ મંગળરૂપ છે, તેઓ લોકોમાં ઉત્તમ છે અને તેઓ ભવ્ય જીવોના શરણ છે, અથવા આત્માનું શરણ લેવામાં એ નિમિત્ત છે માટે એના ઉપર શરણનો આરોપ કરવામાં આવે છે. ભાવવાય છે બધા બોલ. ત્રાસી ચોરાસી. હું તો ઉદાસીન જ્ઞાતા છું, એવી નિવૃત્ત દશામાં જ શાંતિ છે. આમ દુકાન છોડીને નિવૃત્તિ લીધી એટલે શાંતિ છે એમ નથી, એવું નથી. કે ભાઈ હવે અમે બધી પાપની પ્રવૃત્તિ ઘણી કરી, લગભગ જિંદગી એમાં પસાર કરી, હવે નિવૃત્તિ લઈ લીધી છે તો શાંતિ છે? એ નિવૃત્તિમાં ખરેખર શાંતિ નથી. આ અશુભ છોડ્યું છે, શુભ પ્રવૃત્તિમાં આવ્યો, પણ શુભ પ્રવૃત્તિમાં શાંતિ થાય એવું નથી. કેમ કે શાંતિ કષાયથી થાય, કષાય પરિણામથી શાંતિ થાય, એના જેવી વાત થઈ જશે. એ કદી બનવાનું આને નિવૃત્ત દશા કોને કહે? કે હું તો ઉદાસીન જ્ઞાતા છું એવું આત્માના જ્ઞાતા સ્વરૂપના આશ્રય જ્ઞાતા રૂપ પરિણમન, એને નિવૃત્ત દશા કહેવામાં આવે છે. કે જે એક આત્મા મનમાં જ અપેક્ષિત છે અને અન્ય સર્વથી ઉપેક્ષિત છે, એવી જે ઉદાસીન દશા અથવા જ્ઞાતા દ્રષ્ટા પણ, એ નિવૃત્ત દશા છે અને એની અંદર આત્મશાંતિ છે. એ સિવાય ક્યાંય આત્મશાંતિ બીજા કોઈ પરિણામમાં નથી. અસ્તિ નાસ્તિ બહી લઈ લીધું,
ઉદાસીન જ્ઞાતા
શ્રીમદજી લીધું છે ને, જ્યાં મુનિ દશાની ભાવના ભાવી છે. કેમ કે કોઈ સાધક પોતાની વર્તમાન દશામાં સંતોષ પકડીને બેસતો નથી. પોતાને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, પોતે ઉદાસીન અને જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં આવ્યા છે, જેટલા અંશે આવ્યા છે એટલા અંશે તો બરાબર આવ્યા છે, મુખ્યપણે એ પરિણતિને એ દશા વર્તે છે, તો પણ કહે છે કે સર્વભાવથી ઉદાસીનની વૃત્તિ કરી, બધેથી વૃત્તિને ઉદાસીન કરીને હું ક્યારે મારા આત્મામાં સ્થિર થઈ જાઉં, એવો સ્થિર થા. આમાં બોલાવે છે બહુ સરસ, કે એ એ ઘડી એ સમય એ પળ ધન્ય છે કે જ્યારે અંતરમાં લીનતા થઈને બહાર નીકળવાનું થશે જ નહીં. એવી લીનતા પ્રગટ થશે કે પછી બહાર નીકળવાનું બનશે નહીં. એ ભાવના ભાવી છે. કોઈ એમ વિચારે, વિદ્વાન તો સિદ્ધાંતો ભણે ત્યારે તર્ક અનેક પ્રકારના કરે, પણ આમાં તો પર્યાયનો મહિમા કર્યો, પર્યાયની ભાવના કરી, પર્યાયની મુખ્યતા કરવાની તો સિદ્ધાંતમાં ના પાડી છે. ભાઈ, પર્યાયનો રાગ એ વખતે તને થતો દેખાય છે ને, જેટલા અંશે રાગ છે એનો કાંઈ બચાવ નથી, પણ સાધક જીવને પર્યાયનો આશ્રય નથી, એ પર્યાયનો પણ એ રાગનો પણ એને આશ્રય નથી, રાગ થવા છતાં એનો આશ્રય નથી. આ વાત તને ત્યાં દેખાણી પાછી, અને એમ હોવાને લીધે સાધક જીવના એવા રાગાંશને, રાગાંશવાળી પર્યાયને માત્ર રાગની પર્યાય નહીં કહેતા, ભાવનાની પર્યાય કહેવામાં આવે છે. શબ્દ બદલે છે કે શ્રીમદજીને મુનિદશાની ભાવના કેવી છે જુઓ, એમ કે ઓહો કેવી સુંદર ભાવના છે એમ કહો, તો એમ કેમ ન કહ્યું કે મુનિદશાનો રાગ થયો છે, એમ કેમ ન કીધું ભાવના કીધી? પ્રશ્ન એ થવા યોગ્ય છે કે ભાવનાના રાગમાં ફેર શું? તો પછી અંતર પુરુષાર્થ સહિત, સ્વરૂપના આશ્રયના પુરુષાર્થ સહિત રાગાંશમાં એ દશા એટલે વિતરાગતાની વૃદ્ધિની ભાવના એવા વિના રહે નહીં. જો રાગાંશ વર્તે તો એને વિતરાગતાની વૃદ્ધિ અથવા પૂર્ણ વિતરાગતાની ભાવના એવા વગર રહે નહીં, પણ અંતર પુરુષાર્થ સહિત છે માટે એને ભાવના કહીએ, અને કેવળ પુરુષાર્થ છોડીને માત્ર પર્યાયને લક્ષ્યમાં રાખીને, માત્ર પર્યાયને એકને જ લક્ષ્યમાં રાખીને, પર્યાયના લક્ષ્ય પરિણામ કરે, પર્યાય આશ્રિત પરિણામ કરે, તો એ વિખ્યાત સહિતનો રાગ છે, એને રાગ કહેવામાં આવે છે. એને રાગ કહો તો ઠીક છે, પણ જ્ઞાનીના આ ભાવને રાગ કહેવાને બદલે ભાવના કહેવામાં આવે છે. ભજનમાં ફેર છે, વિતરાગતા ઉપરનું લક્ષ છે એ જરાય ફરતું નથી એમ છે ખરેખર. વિતરાગતા જ લક્ષ મારીએ છે અને એ પોતાનું સ્વરૂપ છે એના ઉપરનું જરા પણ વજન ઘટતું નથી એમ બને. એવા એકની એક વાતને જુદી રીતે ખતમવી પડે છે અને લક્ષમાં લેવી પડે છે કે અજ્ઞાની જીવને રોગાદી થાય તો એને એમ કહેવાય કે આ પ્રતિકૂળતા એના પાપનો ઉદય છે. સાધકને જ્ઞાનીને રોગનો ઉદય થાય, મુનિને પાપનો ઉદય છે એમ ન કહેવાય. હોય તો ન કહેવાય તો શું કહેવાય? કે કર્મ ખપાવે છે ત્યાં, એ નિર્જરા કરે છે, આરાધના વિશેષ કરે છે, એ તો એમને સાધનાનો અવસર છે. વિશેષપણે કર્મનો હિસાબ કિતાબ કરવાનો દેણું ચૂકવે છે અત્યારે. પાપનો ઉદય ભોગવતા નથી માટે ભોગ નથી પાપનો ઉદય છે એમ ન કહેવાય, કેમ કે એ આકુલિત થઈને એને ભોગવતા નથી. અન્ય જીવો તો પ્રતિકૂળતાના ઉદયમાં આકુલિત ભાવે એને ભોગવે છે, દુઃખી થાય છે, એટલે એમ કહે છે કે પાપને પૂર્વે કરેલા પાપને ભોગવે છે. પણ જ્ઞાની તો સુખી થાય છે એટલે એ પાપને ભોગવતા નથી. એ ઉદય છે એને નિર્જરા માટે આવ્યો છે, આવીને ચાલ્યો જાય છે. તો એના માટે કર્મને ખપાવવાનો અવસર અને પ્રસંગ ગણવામાં આવે છે કે ભાઈ આ પૂર્વનું દેણું સાફ કરી નાખો અને પોતે ઉપેક્ષા ભાવે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે. એકની એક વાતમાં આખી દ્રષ્ટિકોણ જુદો હોય છે, મને લાગુ ન પડે. એક માણસને નુકસાન જાય, દેવાળું કાઢે તો એમ કહેવાય કે એને પાપનો ઉદય આવ્યો, સંયોગ બધા ચાલ્યા ગયા. પણ કોઈ જ્ઞાન દશા પ્રાપ્ત કરીને મુનિ દશામાં આવે ને આખા સંસારને સમૃદ્ધિનો ત્યાગ કરે, શ્રીમંત હોય, રાજા હોય, તેને પાપનો ઉદય કહેવાય? કેમ? આને સંયોગ યોગ્ય, નાને સંયોગ યોગ્ય, પોલાના પૈસા ગયા, નાના પૈસા ગયા, તમે ન કહેવાય પણ એને. કેમ કે એને એ પ્રકાર નથી, એનો પ્રકાર તો આરાધનાનો છે. તો એમાં આરાધનાની વાત મુખ્ય હોય, એમાં ઓલી પાપની વાત વચ્ચે આવતી નથી. પાપનો તો પ્રસંગ નથી, પણ પુણ્યનો તો કે પુણ્યથી આગળનો પ્રસંગ છે. શું? કાં તો જીવને પાપનો પ્રસંગ હોય કે આ પુણ્યનો પ્રસંગ હોય, તો કે સાધકને તો પુણ્ય કરતા આગળનો પ્રસંગ છે. હવે તારે શું કહેવું છે? ઉપરના સ્ટેજ છે વાળી વાત છે આ. પછી પાપ તો કહેવાય જ છે એનું. જો એને પુણ્ય ન કહેવાય તો પાપ તો કહેવાય જ છે એનું. આ પ્રશ્ન છે, માટે એને પાપ કહેવામાં આવતું નથી. એમ એકને એક વાતના મૂલ્યાંકનના આંખ જુદા જુદા છે. વાત એની એવી, એને એ પ્રસંગ હોય તો એનો આંખ જુદી રીતે મુકાય છે. એમને તો ખરેખર છૂટું હતું, એ છૂટું જ્ઞાતા દ્રષ્ટા ઉદાસીન ભાવ થઈ ગયો, પતી ગયો વાત. એને પૂન કરતા આગળના પરિણામ છે તો એને પાપનો ઉદય લાવ્યો ક્યાંથી? તો એ વાત એને રહેતી નથી. શું કહે છે? હું તો ઉદાસીન જ્ઞાતા છું, અવતરણ ચિહ્નમાં આટલા શબ્દો દીધા છે. એના વાચ્યભૂત જે દશા જ્ઞાતા દ્રષ્ટા વિતરાગ વિતરાગ ભાવ સમેત જે જ્ઞાતા દ્રષ્ટાપણું છે, અરે પોતાને પણ વિતરાગી ભાવે ઉપયોગ મૂકે છે, પોતામાં ઉપયોગ મૂકે છે, વિતરાગ ભાવે મૂકે છે. રાગથી મૂકવાનો પ્રશ્ન નથી. હા, મને હું આ ઉપાધિ છું એવા રાગથી ઉપયોગ નથી, એ પણ વિતરાગ ભાવે છે. એવું શાસ્ત્રમાં આવે છે, ક્યાં ક્યાં પોતાના સ્વરૂપમાં વિતરાગ ભાવથી ઉપયોગ લઈ જાય છે, એમાં પણ જ્ઞાતા દ્રષ્ટા પણ છે. એવી નિવૃત્ત દશા એટલે જેમાં પરની ઉપાધિની પ્રવૃત્તિ નથી, ઉપાધિરૂપ પ્રવૃત્તિ નથી, માટે એને નિવૃત્ત દશા કહેવામાં આવે છે. વિતરાગ ભાવે લઈ જવાની વાત છે. આમ તો રાગ કર્યા જ કરે છે, આત્મા ઉપાધે છે, આત્મામાં ઉપયોગ સ્થિર કરવા જેવો છે, આત્મામાં ઉપયોગ લઈ જવાનો આમ વિકલ્પ કરે છે. વિતરાગ ભાવે આત્મામાં ઉપયોગ સ્થિર થાય છે અને એ એ ઉદાસીન અને જ્ઞાતા દ્રષ્ટાપણાનું ખરું કાર્ય છે. હમણાં જે મિત્રાગ ભાવે ટીકા સુધી જયસેના ચારની પ્રવચન સાધની ટીકામાં ક્યાંક આવે એમ જ ખરેખર બને. કેમ કે રાગ ભાવે ઉપયોગ લઈ જતા રાગ કેવી રીતે મટશે? રાગ આ ઉપાદેય છે, આ આત્મા ઉપાદેય છે, મારો આત્મા અંદરમાં ઉપાદેય છે, એમ એમ તો ઉપયોગ ગમે એટલો ઉપયોગ એમ કર્યા કરે રાગ મટતો નથી. સારો ધ્વનિ લીધો છે.